தொடரும் உங்களுடைய உரை.
நன்றி. பிரதி குழுக்களின் தலைவர் அவர்களே, ஒரு வருட காலமாக இந்த பாராளுமன்றத்தின் அதி உயர் சபையிலே எமது யுத்தத்திலே நின்று மீண்டெழுந்த மக்களது துன்பங்கள் துயரங்கள் தீர்க்கக்கூடிய வகையில் இருந்தும் இதுவரை தீர்க்கப்படாத பல பிரச்சனைகளை நாம் முன்வைத்துக் கொண்டிருக்கின்றோம். அரச மட்டத்திலும் அந்த பிரச்சனைகளை தீர்க்கின்ற வகையிலே அவர்களது அரச சேவைகள், அவர்களது நடவடிக்கைகள், நிதி ஒதுக்கீடுகள் என்பன நடைபெற்றுக் கொண்டிருந்தாலும் இந்த அடிமட்டத்தில் வாழ்கின்ற மக்களது அன்றாட பிரச்சனைகள் இதுவரை தீர்க்கப்படாமை மீண்டும் இங்கு குறிப்பிடக்கூடியதொன்றாக அமைகின்றது. அமைச்சர்கள் மட்டத்திலேயே எமது மக்களது பிரச்சனைகளை தீர்க்க முடியாதிருந்தால் இதுக்கு யார் பதில் சொல்வது? எமது உரைகள் அனைத்தும் செவிடங்காதில் ஊதிய சங்காகத்தான் இருக்கின்றதோ என்ற ஒரு சந்தேகம் எமக்கு காணப்படுகின்றது. இந்த யுத்த பூமியிலே மீண்டெழுந்த எமது மக்கள் கடந்த வாரங்களாக யாழ்ப்பாணம் கிளிநொச்சி மாவட்டங்களிலே நடைபெறுகின்ற அசம்பாவிதங்களால் மீண்டும் உறைந்து போயுள்ளார்கள். தமது பிள்ளைகளை இந்த யுத்த காலத்திலே கல்வி கற்பிப்பதற்கு அந்த தாய்மார் பட்ட கஷ்டத்தை நானும் அனுபவித்திருக்கின்றேன். நானும் ஒரு தாய் என்ற வகையிலும் அந்த யுத்த பூமியிலே இருந்து மீண்டெழுந்து வந்து அங்கு மீண்டும் வாழ்ந்து கொண்டிருக்கின்றவர்கள் என்ற வகையிலும் எனது உணர்வு ரீதியாக அந்த தாயினுடைய இழப்பை, அவளது துன்பத்தை, அவளது துயரத்தை யாராலும் ஆற்ற முடியாது. தனது பிள்ளை பல்கலைக்கழகம் சென்று விட்டதென்றால் ஒரு தாயினுடைய பூரிப்பே பல மடங்காகிவிடும். இன்ற பொழுதில் பெரிதுவக்கும் தன் மகனை சான்றோன் என கேட்ட தாய் என்று கூறுவார்கள். அந்த வகையில் அந்த மகனது எதிர்காலம், அவனது சுபீட்சம், அவனது வாழ்வு, தன் நிம்மதியாக வாழக்கூடிய ஒரு நிலை போன்ற பல்வேறு கற்பனைகளோடு இருந்த தாய் தனது பிள்ளையை இறந்த உடலாக பார்க்கின்ற பொழுது எவ்வாறாக ஏற்றுக்கொள்வார்? மனச்சாட்சியோடு இந்த விடயத்தை நீங்கள் அனைவரும் அணுக வேண்டும். என்னை பொறுத்தவரையில் அரசன் அன்றறுப்பான், இறைவன் நின்றறுப்பான் என்பது எல்லாம் அன்று மலையேறிவிட்ட பழமொழி. ஆனால் இன்று இறைவனும் அன்றன்றே கண்ணுக்கு முன்னே அந்தந்த குற்றங்களுக்குரிய தண்டனைகளை வழங்குவதை நான் கண்கூடாக நாங்கள் கண்டுகொண்டிருக்கின்றோம். ஆகவே இந்த அசம்பாவிதங்கள், இந்த அநியாயங்கள் சார்ந்த சகலவிதமான நடவடிக்கைகளுக்கும் இதனோடு சம்பந்தப்பட்ட அனைத்து அமைப்பினரும் அனைவரும் நீதியான முறையில், நியாயமான முறையிலே தீர்வுகள் முன்வைக்கப்பட வேண்டும். இவ்வாறான ஒரு குழப்ப சூழல் ஏற்படுவதை தவிர்த்துக் கொள்கின்ற வகையில் நடவடிக்கைகள் எடுக்கப்பட வேண்டும். இந்த 30 வருட கால யுத்தத்திலே மீண்டெழுந்த எமது மக்களுக்கு இதுவரை அவர்களது அடிப்படை பிரச்சனைகள் தீர்க்கப்படாத நிலையிலும் மீண்டும் இவ்வாறான அசம்பாவிதங்கள் ஏற்படுவதென்பது மிகுந்த பெரும் வேதனையை அளிக்கின்ற ஒரு நிலையாக காணப்படுகின்றது. தீர்க்கக்கூடிய வகையில் இருக்கின்ற பிரச்சனைகளாக அவர்கள் பூர்வீகமாக வாழ்ந்த காணிகளை, இராணுவ மயங்கம் முகாமாக்கப்பட்டிருக்கின்ற அந்த காணிகளை விடுவிப்பது என்பது இலகுவாக தீர்க்கக்கூடிய ஒரு பிரச்சனை. வடபகுதியிலே பொறுத்தவரையில், குறிப்பாக முல்லைத்தீவில் பொறுத்தவரையில் காடறந்த பிரதேசமாக காணப்படுகின்றது. அந்த காட்டுப்பகுதியை அண்டிய வகையில் அந்த இராணுவ முகாம்களை அகற்றி நாம் தேசிய பாதுகாப்பிற்கு விரோதமானவர்கள் அல்ல, அந்த இராணுவ முகாம்களை அகற்றி அந்த பூர்வீக காணிகளிலே மக்கள் வாழக்கூடிய வகையில், தங்களுடைய வாழ்வாதாரத்தை முன்னெடுக்கக்கூடிய வகையில் நடவடிக்கைகள் மேற்கொள்ளப்படலாம். இந்த சிறையிலே நீண்ட காலமாக வாடிக்கொண்டிருக்கின்ற எமது பிள்ளைகளை விடுவிப்பு என்பது மிகவும் சாதாரணம் ஒரு விடயம். புனர்வாழ்வு பெற்ற பல ஆயிரக்கணக்கான எமது பிள்ளைகளால் இதுவரை இந்த தேசிய நலனுக்கு ஒரு பங்கம் விளைவிக்கவில்லை என்றால், நூற்றுக்கணக்கில் சிறையில் இருக்கின்ற எமது பிள்ளைகளாலா இந்த நாட்டுக்கு ஒரு பங்கம் ஏற்பட போகின்றது? இவற்றை ஒரு நியாயபூர்வமாக சிந்தித்து இந்த தீர்க்கக்கூடிய பிரச்சனைகள் தீர்க்கப்பட வேண்டும். மீன்பிடி தொடர்பாக இங்கு பிரசன்னமாக இருந்த கௌரவ அமைச்சர் அவர்களிடம் நான் பல கேள்விகளை, பல சந்தேகங்களை முன்வைத்தேன். அவர் நேரடியாக வந்து எமது மாவட்டத்தை பார்வையிட்ட பின்பும் அது தொடர்பான தீர்வுகளை பல மாதங்கள் கடந்த நிலையிலும் இன்னும் முன்வைக்கவில்லை என்றால், இந்த அரசாங்கத்தினுடைய நிர்வாக கட்டமைப்பு என்ன என்பது எனக்கு விளங்கவில்லை. பின்பு ஏன் பிரதேச செயலகங்கள், மாவட்ட செயலகங்கள், மாகாண சபைகள், அமைச்சரவைகள், இவற்றினுடைய நோக்கம் என்ன, இவற்றினுடைய கட்டமைப்பு என்ன? வெறுமனே சுற்று நிருபகங்களும் வெறுமனே கடிதங்களும் எழுத்தில் மட்டுமா நிறைவேற்றப்படுகின்றது? அந்தந்த அதிகாரிகளுக்கு கொடுக்கப்பட்ட அதிகாரங்களை பாவித்து அவர்கள் சேவை செய்ய, அரச சேவையை மேற்கொள்ள முடியாத நிலை இருந்தால் இந்த கட்டமைப்பினுடைய நிலைப்பாடு என்ன? வெறுமனே சர்வதேசத்திற்கு இலங்கையினுடைய சுபிட்சத்தையும் அதனுடைய எழுச்சியையும் அதற்காக நாம் திட்டமிட்டு எழுத்திலே வைத்திருக்கின்ற எழுத்துக்களையும் வாசித்து காட்டுவதுதானா எமது ஆட்சி? நடைமுறையில் இவை செயற்படுத்தப்பட முடியாத ஒன்றாகத்தான் காணப்படுகின்றதா? குறிப்பாக இந்த வடபகுதியிலே மீள்குடியேற்றத்தின் பின்பு பல கோடி ரூபாய்கள், அதுவும் வாழ்வாதாரத்தோடு தொடர்புடைய விவசாயம், மீன்பிடி, கைத்தொழில், திவிநகம போன்ற அபிவிருத்தி நடவடிக்கைகள் மூலமாக மொத்தமாக 3,888.22 மில்லியன் ரூபாய்கள் இதுவரை முதலீடு செய்யப்பட்டிருக்கின்றது. இவ்வாறு முதலீடு செய்யப்பட்டாலும் ஏன் அந்த மக்களால் அந்த அடிமட்ட வாழ்நிலையில் இருந்து மீண்டெழ முடியாதிருக்கின்றது? ஒவ்வொரு வருடமும் வரவு செலவு திட்டத்திலே ஒதுக்கீடு செய்யப்படுகின்ற நிதிகளில் அந்த நிதியை செலவழித்து விட்டோம்.
உங்களுக்கு 2 நிமிடங்கள் இருக்கு.
நன்றி. செலவழித்து விட்டோம் என்று கணக்கு காட்டுவதும் அதற்குரிய முன்னேற்ற அறிக்கைகள் தொடர்பான கூட்டங்களை பிரதேச மட்டம், மாவட்ட மட்டம், அமைச்சரவை மட்டத்தில் மட்டும் கூட்டுவதுதானா அரச நிர்வாக கட்டமைப்பு? செலவு செய்யப்பட்ட நிதியில் மக்கள் எவ்வளவு தூரம் தங்களுடைய வாழ்வாதார நிலையில் மீண்டெழுந்திருக்கிறார்கள் என்பது அங்கு கண்காணிக்கப்படுகின்றதா? இந்த நிலைகள் மாறுகின்ற வரையில் இந்த நாட்டினுடைய சுபீட்சத்தை பற்றியும் எழுச்சியை பற்றியும் வருமானத்தை பற்றியும் அதற்காக தீட்டப்பட்டிருக்கின்ற திட்டங்கள் பற்றியும் வெறுமனே எழுத்து வடிவிலும் பேச்சு வடிவிலும் தான் இருக்குமே தவிர அவை நடைமுறையில் செயல்படுவது என்பது ஒரு சந்தேக நிலையாகத்தான் இருக்கும். ஆகவே இந்த மக்களது அடிப்படை பிரச்சனைகளை அடையாளம் கண்டு அவர்களை நேரடியாக சந்தித்து அந்த மக்களது பிரச்சனைகளை கிரகித்து அவற்றிற்கு தீர்வு கொடுக்கின்ற வகையிலே திட்டங்கள் வகுக்கப்படவில்லையானால் நாம் இந்த நல்லிணக்கம், நல்லாட்சி, நலநோம்பல் என்பன மிக வெறுமனே எழுத்து வடிவிலும் பேச்சு வடிவிலும் உள்ள ஒரு விடயமாகத்தான் அமையும் என்று கூறி நிறைவு செய்கின்றேன்.
நன்றி. நன்றி அம்மா. ஹொன்ரபிள் ஜோன் அமர்த்துங்க. ஓட பிளீஸ். ஹொன்ரபிள் ஆனந்த குமாரஸ்ரீ டு த சேர்.
Honorable Chairman, I was just listening to Madam Sriskanda Raja. I was very sorry to hear of the death that has taken place in Jaffna. We all sympathize, and I can assure you there will be justice. This government is very keen to mete out justice and fair play to all communities in this country. That is the motto of the His Excellency the President and that of the Prime Minister and the government itself. You spoke about land. I think this is not the first time when we had another debate here on the land policy. I must tell you that His Excellency the President is taking a personal interest in this matter. He has set up a task force inviting all members of the armed forces and government officials in order to resolve the problem that we are complaining of. I'm sure by now some parts of the lands have been returned, not all. They are yet to be done. And at the same time, the government has to find alternative land for the armed forces in order to move them out. So this is the delay. You must understand, 35 years you have suffered. Please don't allow the repetition of what happened. It is up to you to look after the people of Jaffna, and if you are careful not to instigate or to rouse tension, then there will be peace and there will be no more problems. Your people have suffered enough. Please keep that in mind. ගරු සභාපති තුමනි, ඒ ප්‍රශ්නේ මම මේ අපේ මන්ත්‍රීතුමිය වෙනුවෙන් කතා කරුවේ. අපි සන්තෝෂ වෙනවා අද මේ ධීවර අමාත්‍යාංශයේ මේ ගෙනන ලද නියෝග පිළිබඳව ධීවර ශේෂ්ත්‍රයේ වැඩි දියුණු කරන්නත්, ඒ වගේම ධීවරයින්ට සුබ අනාගතයක්, එහෙම නැත්නම් සරු අනාගතයක් ලබා දෙන්න ගන්න ප්‍රශ්නය පිළිබඳව. මෙතෙන්දී යුරෝපා හවුල යුරෝපා මත්ස්‍ය තහනම ඉවත් කිරීම මම හිතනවා මේ රජය ලැබපු සුවිශේෂ ජයග්‍රහණයක්, විශේෂයෙන්ම ධීවරයන්ට පමණක් නෙමෙයි රටේ ආර්ථිකය වැඩි දියුණු කරන්න, එහෙම නැත්නම් අපේ සම්පත් වැඩි දියුණු කරන්න ලැබිච්ච සාර දායාදයක්. අවුරුදු ගාණක් මේ සම්පත නැතුව තිබුණයි විශාල මුදලක් අපේ රජයට ශ්‍රී ලංකාවට නැතුව ගියත්, දැන් මේ රජයේ විශේෂයෙන්ම ගරු අගමැතිතුමාගේ දැඩි උත්සාහය නිසා ධීවර අමාත්‍ය ඇමතිතුමාගේ සහභාගිත්වයෙන් ජනාධිපතිතුමාගේ එතුමා පිළිපදින ඒ උදාර ප්‍රතිපත්ති හේතු කරගෙන යුරෝපා හවුල මේ තහනම ඉවත් කරලා තියෙනවා. ඒ ගැන අපේ ප්‍රශංසාව ඒ සියලු දිනාටම මං හිතන්නේ අපි පුදු කර යුතුයි. දැන් මේ ගෙනල්ලා තියෙන නියෝග ධීවර ගැටලු විසඳීමේ නියෝග මාලාවක්. ඒවා ජාත්‍යන්තරයටත් බලපානවා, දේශීය වශයෙන්ුත් බලපාන දේවල්. නමුත් සහනාධාර ලබා දීම, ඒ වගේම ධීවරයින්ගේ දේශීය අපේ රට තුළ තියෙන ප්‍රශ්න විසඳනත් එතුමා විසින් කරපු ප්‍රකාශයේ බොහොම වැදගත් කරුණු කීපයක් සඳහන් වුණා. ඒ පිළිබඳව අපි එතුමාට අපේ ප්‍රසාදය පළ කරන්න කැමතියි. මම ජීවත් වෙන දිස්ත්‍රික්කයේ ගම්පහ දිස්ත්‍රික්කයේ මුහුදු තීරයේ තියෙනවා කිලෝමීටර් 60ක් කිට්ටු වෙන්න ධීවරයෝ රාශියක් ජීවත් වෙනවා, ඒ වෘත්තියේ යෙදෙනවා. නමුත් පහුගිය දවස්වල ප්‍රශ්න කීපයක් ඇති වුණා. තමනාසු දකින්න ඇති දැන් සති දෙකකට පමණ ප්‍රථමයේ විශාල උද්ඝෝෂණයක් ඇති වුණා ගම්පහ දිස්ත්‍රික්කයේ, විශේෂයෙන් මීගම ප්‍රදේශයේ, ඒ වගේම වත්තල ප්‍රදේශයේ ධීවරයෝ පාරට බැස්ස පමණක් නෙමෙයි වාහන යහන ගමන් කිරීම අවේද කෙරුවා, දුම්රිය ගමන් කිරීම නතර කෙරුවා. ඒ සෑම දෙයක්ම කෙරුවේ ඔවුන්ගේ අයිතිවාසිකම් ආරක්ෂා කරගන්න. අපි ඒ පිළිබඳව අපේ කතෝලික සභාවේ ප්‍රධානියා කාඩිනල් තුමා ඒ පිළිබඳව නායකත්වයක් දුන්නේ ධීවරය බහුතරයක් කතෝලිකයෝ නිසා. 90%ක් මේ ප්‍රදේශයේ ජීවත් වෙන ධීවරය කතෝලික නිසා උන්නාසයේ ඒ විරෝධතාවයට ඉදිරිපත් වුණා. ඒ ඉදිරිපත් වෙලා කිව්වේ කතෝලික සභාව විරුද්ධ නැහැ කිව්වා මේ පෝට් සිටි එක, එහෙම නැත්නම් වරාය නගරය සංවර්ධනය කිරීමට. නමුත් ඒ නගරය සංවර්ධනය කරන්න වැලි පොම්ප කිරීමේදී දීවරයට වෙන අසාධාරණය ගැන තමයි කරුණු පෙන්නලා මේ උද්ඝෝෂණය කෙරුවේ. මම ඒ වෙලාවේ ඉදිරිපත් වෙලා ලිපියක් ඇරියා කාර්දිනල් මහන්සේටත් ඒ වගේම ඒ පියතුමාලට දරලා කිව්වා මේ පිළිබඳව කලබල වෙන්න ඕනේ නැහැ. තමුන්නාසලාගේ ඒ අයිතිවාසිකම් ආරක්ෂා කරලා දෙන්න අපේ අගමැතිතුමා පිටරට ඉන්නේ. එතුමා ආපු වහා මේ පිළිබඳව සාකච්ඡා කළ විසඳුමක් ලබා දෙයි කියපුවම සෑහෙන දුරට ඒ උද්ඝෝෂණ කරපු පිරිසත් ඒ වගේම ඒ උද්ඝෝෂණ නායකත්වය දීපු පියතුමාලත් කාර්දිනල්තුමාලත් ඒක පිළි අරගෙන අගමැතිතුමා රටට පැමිණිය වහා ඒ සාකච්ඡාව තුළින් අර වැලි පොම්ප කරන ඒ විශාල යාත්‍රාව කිලෝමීටර් 6ක ගොඩබිම ආසන්නෙන් තියවිච්ච නිසා තමයි මේ වැඩිපුරම මේ උද්ඝෝෂණය ඇති වුණේ. ඒක පස්සේ කිලෝමීටර් 10 යහට යන්න එකඟ වුණායින් ඒක සෑහෙන දුරට මේ ප්‍රශ්නේ අද විසඳිලා තියෙනවා. නමුත් මෙතන කල්පනා කරන්න තියෙන්නේ අද මේ බිනිතීරයේ රස්සාව කරන ධීවරයින්ට මින් ඉදිරියට ඒ රස්සාවෙන් පළ ප්‍රයෝජනයක් ගන්න බැරි වෙනවා, අමාරු වෙනවා. හේතුව මේ වැලිපොම්ප කිරීමේ ඒ සම්ප්‍රදායික මත්ස්‍ය සම්පත් තියෙන ප්‍රදේශ සම්පූර්ණයෙන්ම අද විනාශ වෙගෙන යනවා. ඉතින් ඒක නිසා මේ ප්‍රශ්නෙට එක පිළිතුරක් තමයි මේ ඒ වෘත්තිය යෙදිච්ච ධීවරයින්ට සහනයක් ලබා දීම. ඒ සහන ලබා දීමේදී විශේෂයෙන්ම ධීවර අමාත්‍යාංශයේ බොහොම කල්පනාකාරීව වැඩි කරන්න ඕන. ඒ වෘත්තියේ සැබෑවින්ම යෙදී හිටින අයටද මේක ලැබෙන්නේ කියන එක. ධීවර සමිතියවලටම විතරක් දීලා ඒ සේවය ලබා ගන්න පුළුවන් වෙයිද කියන සැකයක් තියෙනවා. සමහන් ඉල්ලීමක් කරනවා එතුමාගේ. විශේෂයෙන්ම ඔය නිලධාරි මහතුරු ගැන වැඩියෙන්ම විශ්වාසයක් තියන්න එපා. මේ පිළිබඳව දේශපාලන අධිකාරියක් තියෙනවා ඒ ප්‍රදේශයේ. ඒව සම්බන්ධ කරගෙන කවුද සත්‍යම වශයෙන්ම ධීවර ශේෂ්ත්‍රයේ ඉන්නේ අය කියන බල්ලා ඔබතුමා මම දන්නවා මිලියන 50ක් වෙන් කරලා තියෙනවා, ලබාගෙන තියෙනවා මේ 500ක් ලබාගෙන තියෙනවා මේ ආයතන සාහනාධාර දෙන්න. එහෙමනම් මේ වෘත්තිය ඒ ආයතන විශේෂයෙන්ම මේ බින්ති මේ මුහුදු තීරයේ ඉන්නේ කුඩා ධීවරය. බෞද්ධ යාත්‍රා තියෙන බොහොම සුවල්ප දෙනයි. ඒ අය ඔය කිලෝමීටර් 4-5 ඒ තියෙන ප්‍රදේශයේ තමයි මේ රස්සාව කරගෙන හිටියේ. දැන් මේ වැලිපොම්ප කිරීම නිසා ඒ අයට ඒ වැඩේ කරන්න බැරුව යනවා. එහෙම නැත්නම් ඒ කරත් ඒ තියෙන සම්පත් එදා වාගේ අද ලබා ගන්න බැරුව යනවා ඒ මුහුදේ ඇති වෙන කැළඹීම නිසා. ඒ නිසා අපි යුතුයකමක් තියෙනවා මේ ධීවරයින්ට හැකි පමණින් සහනාධාර ලබා දීම. ඒක මම හිතනවා ඉක්මනින්ම ලබා දෙන හැටියට මම ඉල්ලීමක් කරනවා. දැන් වෙනදාට නම් මේ කාලේ මේ වාරකම් අවසන් වෙච්ච කාලේ තමයි වැඩිපුර මත්ස්‍ය සම්පත් නෙලා ගන්න පුළුවන් වෙන්නේ. නමුත් මේ ව්‍යාකෘතිය නිසා ඒ අයට ඒ මට්ටමටම ඒක ලබා ගන්න බැරුව යනවා. කෙසේ වෙතත් සංවර්ධනය රටකට අවශ්‍යයි. සංවර්ධනය අවශ්‍යයි කියන්නේ දැන් මේ ඔය පොට් සිටි එක වගේ ස්ථානයක් හැදෙනවා නම් විශාල ව්‍යාකෘති ගණනාවක් ඒ ප්‍රදේශය තුල ඇති වෙනවා. ඒවයි රස්සාවල් ඇති වෙනවා. ඒ වගේම අමිතතුමා කියපු හැටියට එහෙමනම් අපි අපේ ධීවරයින්ට සහනාධාර පිට දෙන්න ඕන බහුදින යාත්‍රා ඈත මූදේ ගිහිල්ලා මේ රස්සාව කරන්න. මේ ළඟපාත ඒ පොඩි තෙප්පම් බෝට්ටුවල ඒ රස්සාව කරන්නේ නැතුව ඈත මූදට යන්න වැඩ. මම නතමුණාසෙ ප්‍රකාශ කෙරුවා දැන් සහනාධාර ක්‍රමයට නෝවේගේ රටෙන් ඇවිල්ලා ඒ වගේම උදව් අරගෙන මේ කාර්ය කරන්න උත්සාහ කරන එක ගැන අපි ප්‍රශංසා කරනවා. නමුත් කඩිනමින් මේ ධීවරයින් අමාරු වැටෙන්නේ නොදී මේ එය සහනාධාර ලබා දෙන්න කියලා. දැන් ඒ උද්ඝෝෂණය කරපු වෙලාවේ මට මතකයි මම හිටියා අපේ මීගුමේ ඉන්න පළාත් සභා මන්ත්‍රී රොයිස් මොනෑඩ් මැතිතුමා නිතරම මට කතා කරලා ගියා මේ ප්‍රශ්නේ දුරදිග යනවා, කාර් බස් වලට යන්න දෙන්නේ නැහැ, දුම්රිය අවහිර කරනවා. පස්සේ අපි කතා කරලා අර නගර සභාවේ ගේට්ටු යනකො ඉල්ලීමක් කරුවා මේ ඇයට ඒකට ඇතුල් වෙලා ඉන්න කියලා. ඉතින් නමුත් කනගාටුයි කියන්නේ ඇතැම් දේශපාලඥයෝ මේක ගිනි දියන්න හැදුවා. ඒක තමයි කොච්චර දිරුදෙව ගියේ. කෙසේ වෙතත් තමුන්නාසේගේ චම්පික රණකමැතිතුමාගේ මැදිහත් වීම තුලින් යන්තම් අර කිලෝමීටර් 6-10 දක්වා දීර්ඝ කිරීම ඒ ප්‍රශ්නේ දැනට තාවකාලිකව විසඳිලා තියෙනවා. නමුත් දැන් මේ ඒ ජුල ප්‍රමාණය ඒ ආකාරයෙන්ම කෙරෙනවද කියලා සුපරීක්ෂව කටයුතු කරන්න ඕනයි. නැත්නම් වෙන්නේ ආපහු ආවොත් එහෙම කිලෝමීටර් 6 සීමාවට මේ ප්‍රශ්නේ දුරදිගයි. ඉතින් උද්ඝෝෂණ කෙරිල්ල මේ රටේ ස්වභාවයක් ඉවර යමතුමනි. ඒ අපිට නවත්තන්න අමාරුයි. අපි ප්‍රජාතන්ත්‍රවාදී රටක්, ජනතාවගේ නිදහස අපි ගරු කරන රටක් හැටියට යම් කෙනෙකුට අසාධාරණයක් වෙනවනම් ඔය අපි දකිනවා දවස ගානෙම උද්ඝෝෂණ තියෙනවා හැමතැනම. ඉතින් මොනවාරි හේතුවක් නිසා දැන් ඔය තිබිච්ච හේතුව තමයි මේ කිලෝමීටර් 6 සීමාව තුළ මේ වැලිහාරණ නිසා එයාට රස්සාව කරගන්නත් ඉදිරියේ රස්සාව කරන්නත් බැරි වෙන එක නිසා. ඉතින් ඒක නිසා ඒක කිලෝමීටර් 10 දක්වා දීර්ඝ කිරීම තුළින් සෑහීමටපත් වෙලා දැන් නිහඬව මේ ජනතාව ප්‍රදේශයේ ඉන්නවා. අපේ රට දූපතක් වටේම මුහුද තියෙනවා. නමුත් අපිට ඒ මුහුදේ නියම ප්‍රතිඵල මෙතෙක් නෙලා ගන්න බැරි වෙලා තියෙනවා. මට මතකයි 2002 ගරු ඇමතිවෙනි, ඒකට මහින්ද රාජපක්ෂ හිටපු ජනාධිපතිතුමා ධීවර ඇමති. ඒ වෙලාවේ ওই වැලි ගහනකොට උද්ඝෝෂණයක් කරන්න කියලා 3 දෙනෙකුට වෙඩි තිබ්බා. 3 දෙනෙකුට වෙඩි තියලා තව කීප දෙනෙක් තුවාල වුණා. මේ සැරේ මේ රජය එහෙම කරන්න ගියේ නැහැ. මේ සැරේ රජය සාධාරණ උද්ඝෝෂණය කරන්න ඉඩ දුන්නා. ඉඩ දීලා ඒ වගකීවතු ඇමතිතුමන්ලට ඒ ප්‍රශ්න විසඳුම් ලබා ගන්න අවස්ථාව ලබා දුන්නා. ඒ වගේම ඒ ඇමතිවරු ඉදිරිපත් කළ ඒ කටයුතු කෙරුවා. මම මේ අවස්ථාවේදී කතෝලික සභාවේ අපේ කාර්යාල තුමාටත් ඒ පියතුමන්ලටත් ස්තුතිවන්ත වෙනවා. මේ අයින්සේක ධීවරයන්ගේ ප්‍රශ්නය පිළිබඳව ඉදිරිපත් වෙලා ඒ උද්ඝෝෂණ මාලාව තුළින් ඒ අයගේ ජීවන උපාය ආරක්ෂා කරගන්න, එහෙම නැත්නම් ආරක්ෂා කර දෙන්න ගත වෙහෙස මහන්සිය පිළිබඳව. නමුත් අපි ඉල්ලීමක් කරනවා මේ ධීවරයන්ට කවදාහරි මේ සංවර්ධනය තුළින් ඔය පොඩි පොඩි වෝට්ටු වල දුවන්නේ නැතුව ඈත මුහුදේ ගිහිල්ලා ඒ ආරක්ෂාව කරගන්න ඒ බහුදින යාත්‍රා හැමෝටම අරගෙන මීට වැඩි හොඳ ජීවන තත්ත්වයක් ඇති කරගන්න අවස්ථාව ලැබෙයි කියන එක. ඒක තමයි බලාපොරොත්තු වෙන්න ඕනේ. ධීවරයෝ කල්පනා කරන්න ඕනේ රටක් දියුණු වුණොත් මේවා ඒ අයගේ දූ දරුවන්ට තමයි ඒවැ ප්‍රතිලාභ ලැබෙන්නේ කියන එක. සමහරක් අයට රස්සාවල් ලැබෙන්න තිබුණා ඔය අලුතෙන් ඇති කරන පෝට් සිටි එකේ, එහෙම නැත්නම් ඇති කරන හෝටල් මාලාවල්. තවත් සමහරක් අයට විවිධ කර්මාන්ත ශාලාවල් ඇති වෙන්න පුළුවන්. මේ ක්ෂේත්‍රය ගැනම බලාගෙන ඉන්න ඕනක් නැහැ. මේ ඇවිල්ලා කොළඹ කියන්නේ එහෙම නැත්නම් මීගොම වත්තල වැනි ප්‍රදේශ විශේෂයෙන්ම මේ කොළඹට ආශ්‍රිත අපේ රටේ ප්‍රධාන නගරයේ ආශ්‍රිත ප්‍රදේශ. ඉතින් මේවා ධීවර වෘත්තිය ඉදිරියට ඒ ආකාරයෙන්ම කරගන්න බැරි වෙන්නත් පුළුවන්. නමුත් ඉවසීමෙන් කටයුතු කෙරුවොත් ඔවුන්ගේ දූ දරුවන්ට හොඳ කලක් යන්න අවස්ථාව ලැබෙනවා. ඒක තමයි මේ රජයේ පරමාර්ථය. ඒක තමයි ධීවර ඇමතිතුමාද ප්‍රකාශ කළා කිව්වේ. මේ ක්ෂේත්‍රය දියුණු කරලා වැඩි ආදායම් ලබා ගන්න රටටත්, ඒ ක්ෂේත්‍රයේ නිරත වෙන ධීවරයන්ට වැඩ පිළිවෙලක් සකස් කරනවා කියන එක. මම ඒ ගැන එතුමාට ප්‍රශංසා කරනවා. මම ඉල්ලීමක් කරනවා කරුණාකරලා මේ දෙන සහනාධාරය මිලියන 500 හරියට සොයලා බලලා ඉක්මනින්ම ඒ සුදුසුන්ට බාර දෙන්න කියලා. ගොඩනැගිලි හැදීමෙන් පමණක් ඒ ප්‍රයෝජනෙ ලබා ගන්න බැරි වෙන්න පුළුවන්. නමුත් අවශ්‍ය මේ වෙලාවේ එදිනෙදා ජීවිතය ගෙනියන්නේ ධීවරයෝ. එදිනෙදා ඔවුන් නෙලා ගන්න මත්ස්‍ය සම්පතෙන් කියන එක අපි මතක තියාගන්නවා. ඒක නැතුව ගියොත් එහෙම ඒ මිනිස්සු සහගින්නේ මැරිලෙයි. එහෙම නැත්තම් කර කියා ගන්න දෙයක් නැතුව යන්න පුළුවන්. එහෙම නිසා මේ අද ඉදිරිපත් කරලා තියෙන මේ නියෝග වැදගත් වෙනවා අපේ මේ ක්ෂේත්‍රය දියුණු කරන්න. මම ක්‍රියාකාරී දක්ෂ ඇමතිවරයෙක් ඒ කාර්යයට ජනාධිපතිතුමා පත් කරලා තියෙනවා. එතුමා ඒ කාර්ය වගකීමකින් ඉටු කරනවා. මම ඉල්ලීමක් කරන්නේ නැවත වරක් ධීවර ජනතාව වාරට බස්සන්න නැති වෙන පිටිවලට වැඩ කරන්න කියලා. එහෙම වුණාම අපි ඒ පළාත නියෝජනය කරන මහජන නියෝජිතය හැටියට මේ ප්‍රශ්න අපිටයි එන්නේ. ඉතින් අපිට තියෙනවා එතකොට වගකීමක් ඒ අය වෙනුවෙන් පෙනී හිටින්න. එහෙම නැත්නම් ඒ අයගේ හඬට ඇහුම්කන් දීලා ඒකට ඕනා විසඳුම් ලබා දෙන්න. ඉතින් මම කල්පනා කරනවා ඉදිරියේ අපිට එවැනි තත්ත්වයක් නොවේවා කියලා. ඒ වගේම තමුන්නාසේ දෙන සහනාධාර යාත්‍රා ගන්න, එහෙම නැත්නම් ආම්පන්න ගන්න, ඒවා හරියාකාරව ධීවර සමිතිවල ඉන්න සමාජිකව කවුද කියලා හොයලා බලලා ඒ ඇයට ලැබෙන්න සලස්සන්න කියන එක තමයි මගේ ප්‍රධාන ඉල්ලීම. මම හිතනවා මේ ලැබෙන අපිට යුරෝප හවුලේ තහනම ඉවත් කිරීම තුලිනුත්, ඒ වගේම නෝර්වේ රජයෙන් ලැබෙන ආධාරත්, ඒකම අපේ රජයෙන් වෙන් කරන ප්‍රතිපාදනත් සියල්ලක්ම උපයෝග කරගෙන මේ අපේ මං කතා කරපු ප්‍රදේශයේ පමණක් නෙමේ මුළු රට පුරාම මේ ක්ෂේත්‍රයේ නිරත වෙලා ඉන්න ධීවර ජනතාවට ඔවුන්ගේ ජීවන තත්ත්වය උසස් කරගෙන ආදායමක් ලබා ගන්න පුළුවන් තත්ත්වයක් ඇති වෙයි කියන එක. ඒක තමයි මේ රජයේ පරමාර්ථය. මේ රජයේ මූලික පරමාර්ථය ජනතාව ජීවත් කිරීමයි, ජනතාවගේ අයිතිවාසිකම් ආරක්ෂා කර ගැනීම. එහෙනම් අපි ප්‍රාර්ථනා කරනවා අද මේ ඉදිරිපත් කරලා තියෙන නියෝග වලට කවුරුත් විරුද්ධ වෙන්නේ නැහැ. මේවා සියල්ලම පිළිගන්න අවශ්‍ය කටයුතු ඒ ජාත්‍යන්තරයේ සමග සම්බන්ධතා පැවැත්වීමේදී හා ඒ වගේම ක්ෂේත්‍රයට අදාළ තියෙන ගැටලු නිරාකරණය කිරීමට ප්‍රයෝජනවත් වෙයි කියලා මන්ත්‍රී ඇමතිතුමාටත් ඒ වගේම ඒ ප්‍රශ්නය පිළිබඳව අපේ උද්ඝෝෂණය පිළිබඳව අපිට සහනය ලබා දුන්නු අපේ චම්පික රණවක ඇමතිතුමාට, අපේ අගමැතිතුමාට අපේ ස්තුතිය මේ අවස්ථාවේදී පිරිනමමින් මම නියමයි.